તો માયામાંથી ઉપજેવું જે મન, એ જે કાંઈ સંકલ્પ કરે અથવા તો જે કાંઈ સર્જન કરે એ બધું જ માયક છે. જે કાંઈ સર્જન કરે, જે કાંઈ સંકલ્પ કરે એમાં કાંઈ જ માલ નથી એમ માની, અને પરમાત્માની અંદર એનું ચિત્ત જે લાગ્યું છે, મન પોસાય તેવા સંકલ્પ કરવા જાય અથવા તો ગમે તેવું સર્જન દેખાડે જગતનું, તોય પણ એમાં લેશ માત્ર વૃત્તિ જોડાય નહીં. મનનો ઉઠેલો સંકલ્પ પાછો મનમાં જ વિરામ પામી જાય, પણ ક્રિયા સુધી પહોંચવા ન દે. મનનું કૃત્ય તે મન લગી અસત્ય જાણે રે, કારણ કે જાણે છે કે મનમાંથી ઉઠેલો સંકલ્પ મનમાયાનું, સંકલ્પ માયાનો, માટે માયામાંથી જે કાંઈ ઉપાર્જવનો એ ક્યારે સત્ય ન હોય, અસત્ય જ હોય એમ માની, અને બ્રહ્મ સ્વરૂપમાં જે લેલીન બને છે એ જ બ્રહ્મ સુખની અનુભૂતિ કરી શકે છે. બે કડી બતાવી અદ્ભુત, ત્રીજી કડી મુક્તાનંદ સ્વામી બતાવી રહ્યા છે.
જ્યાં લગી જગ વિસર્યો મૃગ તૃષ્ણા પાણી રે,
જ્યાં લગી જગ
ખાલી જોશે
મૃગ તૃષ્ણા પાણી રે,
જ્યાં લગી જગ વિસર્યો મૃગ તૃષ્ણા પાણી,
મૃગ તૃષ્ણ પાણી રે.
જીવન મુક્ત
જોગિયા
અનુભવિયા બ્રહ્મ રસના ભોગી
રે, આનંદ મા બ્રહ્મ રસના ભોગી રે,
ઓ અનુભવિયા આનંદ મા બ્રહ્મ રસના ભોગી રે,
સ્વાનુભવ સિદ્ધ દિવ્ય બતાવે. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે, તેમાં મોહન મુનિ સ્વપ્નું પ્રમાણી રે. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે, કેટલા અદભુત શબ્દો છે. મૃગ તૃષ્ણ પાણી રે, જેને આપણે જાંજવાના જળ કહીએ છીએ, આમ જાણે સમુદ્ર ભર્યો એવું દેખાય ને ઉનાળામાં, તો આપણા મનમાં કોઈ દી એમ થાય કે હાલો એમાં જેને ઘડીક નાઈ થાય કોઈ દાડો સંકલ્પ, હું કામ નથી થતો, શું કામ નથી થતો. આપણને ખબર છે વસ્તુગતે એ પાણી છે જ નહીં. તો સ્વામી કે અનુભવ સિદ્ધ પુરુષને જગતના બધા જ પદાર્થો, જેમ જાજવાનું જળ જળ દેખાતો હોવા છતાંય પણ જળ નથી અને જળ મનાતું પણ નથી, એમ સ્વામી કે આ જગત આખું દેખાતો હોવા છતાંય પણ જાણે જગતમાં કશું છે જ નહીં. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, એ પછી જગતને ગમે તેવા સુખ હોય તોય પણ તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે, એમાં ક્યારે મોહાંધ બને નહીં. જન ગોવિંદાનંદ સ્વામીને રાજાની બાની, એક તો સ્ત્રી અને પાછું અઢળક ધન લઈને હામી મળી, બોલો. ગોવિંદાનંદ સ્વામી સ્વરૂપવાન પુરુષ હતા, મોહ પામી ગઈ. સ્વામીને કહે આપણી બે પરણી જઈ કે, અને ચિંતા નથી, બેઠા બેઠા આખી જિંદગી ખાશો ને તોય પણ ધન ખૂટે એમ નથી, એટલું બધું મારી પાસે ધન છે. શાસ્ત્રોનો મત છે સ્ત્રી અને ધનમાં ન બંધાય એને તો દ્વિભુજો પરમેશ્વર સમજો. આખું જગત એનાથી બંધાયેલું, આ જગત છે ને આધાર હાલે છે. હું કહો તમે હે, આ બેને આધારે, બેને આધારે જગત ચાલી રહ્યું છે. પણ ગોવિંદાનંદ સ્વામીની બે વસ્તુ એક સાથે પ્રાપ્ત થઈ, હું તમારી, આ ધને તમારું. પણ જેણે બ્રહ્મરસની અનુભૂતિ કરી હોય એને કોણ બાંધી શકે? હમણાં હું એમ કહી ગાંઠનું માથે બાંધેલું પૂછતું સાચો તમે એમ કહી અને ત્યાંથી વાળ્યું મુઠ્યું અને દોડતા દોડતા સીધા મહારાજની પાસે. મહારાજ કે આવા અમારો એક મહાન ભક્ત આ ઇન્દ્રિયા ગઢને જીતીને આવ્યો છે. મહારાજ સ્વયં ઉભા થઈ ગયા, પ્રેમથી ભેટી પડ્યા. જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, એમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. કોણ મોહ ન પામે? મહામુનિઓ. હું કામ નથી મોહ પામતા. બે ઉપમા આપી, એક તો સ્વપ્નવત જાણે છે અને મૃગ જળવત એને આ જાણે. સંપદાનો ઇતિહાસ તો તમે જો. અદ્ભુતાનંદ સ્વામી બીજો પ્રસંગ તમને કહું. મહારાજે એક આજ્ઞા કરેલી, સંતો તમારે એકાકી વિચરણ કરવું, જોડમાં કોઈ ન રાખવા. અને સ્વામી એકાકી વિચરણ કરતા કરતા શેક માલે ગામ પહોંચ્યા. માલે ગામ સ્વામી શેક પહોંચ્યા. ત્યાં નદી છે, મોટું રાજ હતું, રાજના મહેલની પાછળ નદી વહેતી હતી. અને સ્વામી સવારમાં નદીમાં સ્નાન કરતા હતા. એ જ વખતે રાજાની દ્રષ્ટિ સ્વામીના ઉપર પડી. મનમાં એમ થયું, ઓહો, કોઈ જબરો મોહક પુરુષ છે. સ્વામી બહુ રૂપાળા હતા, સ્વામીમાં વૃત્તિ ખેંચાઈ ગઈ. રાજગુરુને કીધું, તમે પેલા પુરુષને કોઈ પણ ભોગે આપણા રાજ્યમાં લઈ આવો, જાઓ. રાજગુરુ ગયા. સ્વામી સ્નાન કરી પૂજાપાઠ કરવા માટે, નદીની કિનારે એક મંદિર હતું, સ્વામી પૂજાપાઠ કરતા હતા. રાજગુરુ આવ્યા, પણ સ્વામીની સાથે થોડી ચર્ચા થઈ. મનમાં થયું, આ એકલા સ્વરૂપવાન નથી, જ્ઞાની પણ જબરા છે, આને બાંધવા કઠણ છે. રાજાની પાસે આવીને કીધું કે બંધાય એમ નથી કોઈ જોગે. રાજા કે કોઈ પણ ભોગે બંધાય? તો કે એક ઈલાજ છે, તમારી બંને કન્યા પ્રણાવી દો. તો અરે બે કન્યા તો શું, બે કન્યાએ પ્રણવનું અડધું રાજ અર્પણ કરી દઉં, મારે ત્યાં બસ એ પુરુષ રોકાય તો થઈ જશે કામ. કે પણ એને ખબર ન પડવી જોઈએ, કારણ કે એની સાથે વાત કરતા મને ખ્યાલ આવી ગયો છે એ બ્રહ્મરસનો ભોગી છે. એને જો ખબર પડશે તો વિષય રસમાં એ લોભાશે નહીં અને રાતે ઉઠીને ભાગી જશે. માટે એને ખબર નથી પડવા દેવી, કરો લગ્નની તૈયારી, નો ચિંતા પરણાવી દઈ કે. અને તૈયારી કરી આ બાજુ રાજકુમારોને રોજ દર્શન કરવા માટે મોકલે બે રાજકુમારો. સ્વામી સાથે બેસીને સત્સંગ કરે. લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. આઠ વાણા લગ્ન લેવાના, પાંચ દાડા જતા રહ્યા, ત્રણ દાડા બાકી. સહજ સ્વામી પૂછ્યું કે આ તમારા રજવાડામાં બધા શણગાર છે ના ચાલે છે કે? તો તમને ખબર નથી તમારી હાટું કે? અદ્ભુતાનંદ સ્વામી ચોક્યા, મારા માટે કેમ? મારા માટે? અરે તમને ખબર નથી, અરે મારી બંને બહેનો તમારી સાથે પ્રણાવવાનો મારા પિતાશ્રી સંકલ્પ કર્યો છે. અને અદ્ભુતાનંદ સ્વામીના મનમાં એમ થયું, આહા, આ તો એક છોડી બે વળગી ભારે કરી. પણ શેના ભોગી હતા? બ્રહ્મરસના ભોગી હતા. રાત્રિએ સ્વામી બધા જયારે કસકસાટ ઊંઘી ગયા, કર્યો ત્યાગ. અને એના જીવન કર્મમાં એવું લખ્યું, સ્વામી મુઠીઓ વાળીને દોડવા જ મળ્યા, દોડવા જ મળ્યા. સ્વામી કેટલું દોડ્યા હશે? સવાર થયું તો 40 ગાઉનું અંતર કાપ્યું, મેથી ગામ આવ્યા. કેટલા ગાઉનું? 40 ગાઉનું અંતર કાપ્યું એક રાતમાં. સતત દોડ્યા હશે કે નહીં દોડ્યા હોય? હે, શું કામ દોડ્યા? ને ખબર હતી કે હું બ્રહ્મરસનો ભોગી છું અને જો જરાય ગાફલા રાખવા જાય તો આ જગત મને વિષય ભોગી બનાવી દેશે. મેથી ગામ આવ્યા અને ગામના તળાવે સ્વામી બેઠા હોય, નાહી ધોઈને પૂજા પાઠ કરીને ત્યાં ગામ ગુરુ, ઈ ગામના ગુરુ આવ્યા અને સ્વામીને જોઈ ગયા. સ્વામીમાં મન ખેંચાણું. પૂછ્યું, અરે યોગીરાજ, ભોજન ભોજન કઈ કર્યું? તો કે ના. તો કે સાંભળો, હું પવિત્ર બ્રાહ્મણ છું, ચાલો મારી ઘરે ભોજન કરાવું. સ્વામીને પોતાની ઘેરે લઈ ગયા. પણ સ્વામી સ્વરૂપવાન પણ એવા હતા, જ્ઞાની પણ એવા હતા, બુદ્ધિમંત પણ એવા હતા. રાજગુરુના મનમાં થયું મારી કન્યાને પરણાવી દઉં, ત્યાગે એની આગે. પણ મનમાં વિચાર થયો જ્ઞાની છે, કદાચ ન રોકાય તો. એક દસ્તાવેજ કર્યો, હું રાજગુરુ છું, રજવાડા જેટલી મારી પાસે સંપત્તિ છે, મારે એક દીકરો નથી, અત્યારે 20,000 રોકડ હું તમને અર્પણ કરું છું, મારી કન્યા અર્પણ કરું છું, હું મર્યા પછી આ રજવાડા જેટલી સંપત્તિ બધી તમારી. પત્ર લખી અને સ્વામીને આપ્યો. સ્વામીને કે લો આ વાંચો જરાક. સ્વામી વાંચ્યો પત્ર. સ્વામીને મને થયું, ઓહો, બીજી જગ્યાએ છોડ્યું તો ત્રીજી જગ્યાએ ભટકાણ. સ્વામીના મોઢા રેખા ઓળખી ગયા. એટલે ભૂદેવે કીધું કે તમે ઉતાવળ ન કરો, સાંભળો, તમારા મનમાં કદાચ એમ થતું હશે કે મર્યા પછી મને સંપત્તિ આપે કે ન આપે, જાઓ અત્યારે જ બધી સંપત્તિ તમને અર્પણ, પણ મારી દીકરીને પરણી જાઓ, ના રોકાઈ જાઓ. સ્વામી મનમાં વિચાર કર્યો કે ભારે ઘરી આ તો બ્રહ્મરસના ભોગી. સ્વામી કે હું જરાક સ્નાન કરતો આવું. અને સ્નાન કરવાને બાને સ્વામી ત્યાંથી મુઠીઓ વાળ્યો અન ભાગ્યા. મહારાજે માટે તો અંત્યના 26મા વચનામૃતમાં અદભુત વાત બતાવી. મહારાજ કે ભગવાનના સાધુ ભગવાન તુલ્ય પૂજ્ય યોગ્ય બને શા માટે? તો કે જેમ ભગવાન ઇન્દ્રિય અંતઃકરણ કરીને દબાતા નથી, એમ ભગવાનના સંત પણ ઇન્દ્રિય અંતઃકરણ કરીને દબાતા નથી. પણ કોણ ન દબાય? બ્રહ્મ રસનો ભોગી હોય ન દબાય. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. જગતના તમામ પદાર્થને એની પાસે ઢગલો કરી દે તોય પણ ન બંધાય. ભક્તજનો, ક્યારેક ક્યારેક કોઈ સાધુ પુરુષ બંધાયેલો દેખાય, ધનમાં બંધાય, શિષ્યમાં બંધાય, સ્થાનમાં બંધાય, ત્યારે એના માટે એક જ વાત કહું છું, એને ખબર નથી હું સાધુ છું. બસ સમજાય તમને? એને ખબર નથી હું સાધુ છું. એટલી જ ખબર જો પડી જાય કે હું સાધુ છું, એવી કઈ વસ્તુ છે આ ભૂમા જે લોભે જે લોભ્યા પ્રભુમાં? એને ખબર પડી જાય કે હું સાધુ છું અને મારું ચિત્ત તો પ્રભુમાં જ લોભાયેલું હોય, આ જગતમાં કોઈ પદાર્થ એવું છે એને લોભાવી શકે? જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. મુક્તાનંદ સ્વામી કહે, જેમ ઝાંઝવાના જળમાં કોઈ દી હા ન પડે, જેમ સ્વપ્નની સંપત્તિ ક્યારે પોતાની ન મનાય, એમ આ જગતના કોઈ પણ પદાર્થમાં એનું મન ક્યારે ન માને. ક્યારે પણ કોઈ પણ પદાર્થ પોતાનું એને મનાય નહીં, પોતાને એક પરમેશ્વર મનાય. અદભુત વાત બતાવી. અને સ્વામી હવે ચોથી કડી લખી રહ્યા છે.
જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે,
જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે,
ઓ જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે,
જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે.
સ્વામી એક બહુ અદભુત વાત બતાવી. સ્વામી કહે આ જગતના જીવ આ અહેસાસ કેમ નથી કરી શકતા, એનું સ્વામી કારણ ગોતી કાઢ્યું. સ્વામી કે જે વડે આ જગત છે એને કોઈ ન જાણે રે, હુકામ આવો કેફ નથી ચડતો. તો કે જેના માધ્યમથી કેફ ચડે એમ છે એવા પુરુષોત્તમ નારાયણને કોણ ઓળખે છે, કોણ ઓળખે છે? ભગવાનના ભક્તો યાદ રાખજો, પરમાત્માના મિલનનો આનંદ તો છે જ, પરંતુ ખરો આનંદ તો પહેચાનનો હોઈ શકે, ઓળખાણનો હોઈ શકે. બાકી ઓળખાણ ન થયો તો પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી પણ મોજ ન છૂટે. મહારાજ જો ને આ બાજુ ફરતા ફરતા ગિરનાર આવ્યા, જુનાગઢ ગિરનાર ચડ્યા, દત્તાત્રેય ટૂંક સુધી પહોંચ્યા. દત્તાત્રેય નારાયણના પગલા પર પોતાના પગલા પડ્યા, ચારે બાજુ દેગધરી આવી ગયા. અબે હો વર્ણિરાજ, એ તો ભગવાન દત્તાત્રેય નારાયણ કા ચરણ અરવિંદ હૈ, ઉસકે ઉપર આપકા ચરણ અરવિંદ ક્યું રખ દિયા? મહારાજ કે એ ના, બધું એક જ છે. નહીં કે પણ મહારાજના દર્શન થતા હતા, ઓળખાણ નહોતી. મારનું કાંડું પકડીને હેઠા ઉતારવા માટે મેં મળ્યા કરવા. એ જ વખતે મહારાજ દત્તાત્રેય સ્વરૂપે દર્શન દીધું અને ભેગ દાળ્યો ભખો ભેખ મળ્યા ચૂકવા. એ જ મહારાજ જ્યારે નીચે ઉતર્યા અને ધર્મદાસની જગ્યા હતી, સદાવ્રત અપાતું હતું, મારા સદાવ્રતમાં લાઈનમાં ઉભા રહ્યા. પણ ભેગધારી આવીને મારા ત્યાંથી ખસેડી કાઢ્યા. મહારાજ એક બાજીને બે થઈ ગયા, બેસી ગયા. તો બીજો માણસ હોય કે આ જગ્યા તો મારી થાવરણી ઉભો, મારીને ત્યાંથી ઉભા કર્યા. મારે બીજી જગ્યાએ બેઠા, તે બીજો ભેગધારી, આ જગ્યા તો મારી થા ઉભો. સાત જગ્યાએથી મારાને ઉભા કર્યા. તમે વિચારો, જે વડે આ જગત છે અને કોઈ ન જાણે રે, અને જે વડે આ જગત છે ને કોઈ નહીં જાણતો ત્યારે નહીં ભજતા હોય ને. બાકી જે વડે આ જગત છે એ મૂર્તિને જો જાણવામાં આવી જાય તો પછી બીજી ક્યાંય ભાર પડે નહીં. જે વડે આ જગત છે ને મળ્યા પછી તમે જો ન જાણો ને તો નિવેદ કરવાનો સંકલ્પ થાય. નિવેદ તો કરવા પડે ને, ત્યારે હેરાન થઈ જાય. નિવેદ ક્યારે થાય? જે વડે જે જગત છે એને જાણ્યું નથી ત્યાં સુધી. ગરબા ક્યાં સુધી થતા હોય કહો જઈએ, એ ન જણાય ત્યાં સુધી. હમણાં ટાઢા ઢેબરા ખાધા હતા કે નથી ખાધા? હે હાથે મેઠે ના. જે વડે આ જગત છે ને કોઈ, આપણે કેટલા ભાગ્યશાળી છે તમે વિચારો તો ખરા. જે વડે આ જગત છે એને આપણે જાણી ગયા છીએ કે આના વડે જગત છે, અનંત કરોડો બ્રહ્માંડ આને આધારે છે, પણ આ મૂર્તિ કોઈને આધારે નથી. એ મૂર્તિને જે જાણી જાય બેડો પાર થઈ ગયા. ઓલા ભેગધારી ન જાણ્યા પછી મારા તો તેથી ચાલતા હતા, હાટકેશ્વર મહાદેવજીને બેઠા મહારાજ. એ વખતે કોઈ ન જાણી ગયા, પણ એક સંન્યાસ જાણી ગયા મહારાજને. જાણી જાયનો બેડો પાર થઈ જાય કે આ વર્ણી કોઈ સામાન્ય નથી. પાછળ પાછળ ગયા મહારાજ, હાટકેશ્વર મહાદેવમાં બેઠા હતા ને. એ જ વખતે કાયસ થયો, ત્યારે પેલા સંન્યાસી કાષ્ઠને પોતાની પાસે બોલાવીને કીધું કે આ વર્ણી કોઈ સામાન્ય નથી, ભૂખ્યા છે, તો ઘેરત કાંઈ લાવી આપને, તારું કામ થઈ જાય. પેલો કાયસ્થ ઘેરે ગયો ને શીરો ને પૂરી લઈ આવ્યો, મારને આપી. મારા થોડોક શેરૂન પૂરી જમ્યા, થોડો પ્રસાદ કાયસ્થને આપ્યો. પણ કાયસ્થ જ આ પ્રસાદ લઈને મોઢામાં મૂકવા જાય, કૈલાસપતિ સ્વરૂપે મહારાજ દર્શન આપ્યા. કારણ કે એને એમાં પ્રતીતિ હતી એટલે એ રૂપે દર્શન આપ્યા, હતા તો મહારાજ જ. અને પછી મહારાજે પેલા સંન્યાસીને પણ પ્રસાદ આપી. સંન્યાસી જાય પ્રસાદ લઈને મોઢામાં મૂકવા જાય, અદભુત અનુભૂતિ થઈ, દત્તાત્રેય સ્વરૂપે મહારાજે દર્શન દીધા અને મારના પગમાં પડી. સંન્યાસી કીધું, હું તો બળભાગી બની ગયો, વર્ષોથી સંસાર છોડ્યો તો આજ મારું કાર્ય સાર્થક થઈ ગયું, આપ મારા પર બહુ મોટી મહેરબાની કરી. મહારાજ કે માગો, આ સંન્યાસી તમે મને ઓળખ્યા માટે તમારા પર રાજી થયા, જે માગો આપી દઈએ. અને ત્યારે સંન્યાસી પણ અદભુત માંગણી કરી, મારણ કે મહારાજ આજ આપે મને શિરોપુરી ખવડાવી છે, એવી જ રીતે મારો અંત સમૂહ આવે ને મારી છેલ્લી ક્ષણો ગણાતી હોય ને ત્યારે મને શિરોપુરી જમાડીને તમારું ધામ આપજો. મારે કે જા તને દીધું. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે સંત 1874 ની સાલ ચાલતી હોય અને મહારાજ દાદાના દરબારમાં વિશાળ મોટી સભા ભરીને બેઠા હોય, આ બાજુ સંધ્યા ઢળુ ઢળુ થઈ રહી હોય અને એ જ વખતે આગળ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો સભા ભરીને બેઠા હોય, પણ મહારાજ એ મધ્ય એવો ગહન પ્રશ્ન પૂછ્યો, કોઈથી ઉત્તર ન થયો. મહારાજ કે આ પ્રશ્ન ઉત્તર તમે કરો, હમણાં અમે પાછા આવીએ છીએ. બોલતા મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, મૂળજી લો તમે મશાલા હાથમાં, હાલો જરાક આપણે દરવાજે જવું છે. અને મહારાજ મૂળજી બ્રહ્મચારીની સાથે મુખ્ય દરવાજા પાસે આવ્યા, ત્યાં તો દરવાજો કોઈ ખટખટાવતો હોય, દરવાજો ખોલો, એ દરવાજો યહાં નીલકંઠ રહેતા હૈ, એ સ્વામિનારાયણ કી જગા હૈ, એ નીલકંઠ કી જગા હૈ, દરવાજા ખોલીએ. મહારાજે પોતે દરવાજો ખોલ્યો. એક વૃદ્ધ વડીલ, શરીરમાંથી બિલકુલ શક્તિ ખલાસ થઈ ગઈ છે, આંખે ઝાખપ આવી ગઈ છે, શરીર આખું ધ્રુજી રહ્યું છે, દરવાજો ખોલતા પ્રશ્ન કર્યો, એ સ્વામિનારાયણ કી જગા હૈ, એ નીલકંઠ કી જગા હૈ? મહારાજ કીધું, હા એ નીલકંઠ કી જગા હૈ. મહારાજ કાંડું પકડ્યું, એને અંદર લાવ્યા, પણ શરીરમાં ધ્રુજારી વછૂટી, શરીર કાંપવા લાગ્યું. મહારાજ નીચે બેસી ગયા અને સંન્યાસી પણ નીચે બેઠા, શરીરની શુદ્ધિ ભૂલાણી, મારના ખોળા મસ્તક. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી જલ્દી કરો, શિરોપુરી તૈયાર કરીને લાવો. કે શિરોપુરી મંગાવી, શિરોપુરી આવી. અને એટલી વારમાં મહારાજ પેલા સંન્યાસી માથે હાથ ફેરવી રહ્યા છે, સંન્યાસી જાગૃત બન્યા. મહારાજ કે ભૂખ લાગી છે? તો હા, પેટમાં બળતરા થાય છે. મહારાજ પોતાને હાથે શિરોન પૂરી એને જમાડી રહ્યા છે. અને જ્યાં શિરો મોઢામાં મુકાણો, પૂરી મોઢામાં મુકાણી, વર્ષો જૂનો સ્વાદ યાદ આવી ગયો અને એકદમ સજાગ બની ગયા. ઓહો, આ તો આટકેશ્વર મહાદેવના સ્થાનમાં શિરોપુરી જેમ હતો. અને જે આનંદની અનુભૂતિ થઈ, ફરી વાર આનંદની અનુભૂતિ. અને આમ જ્યાં સંકલ્પ કરી અને મારની સામે જ્યાં જોવા જાય ને તો નીલકંઠ વર્ણીની ગોદમાં સંન્યાસીનું મસ્તક છે. માર નીલકંઠ વર્ણી સ્વરૂપે દર્શન આપ્યા અને મહારાજને ઓળખી ગયા. અરે નીલકંઠ આપ? મહારાજ કે અમે જ. મહારાજને કહે, તમે આપેલું વચન સાર્થક કર્યું. મહારાજ કે છેલ્લી ક્ષણ ગણાઈ રહી છે, બોલો છે કોઈ ઈચ્છા? તો બસ હવે કોઈ જ ઈચ્છા નથી. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે મારની ગોદમાં મસ્તક છે, શિરોપુરી ખાય. અને સંન્યાસી આ લોકમાંથી વિદાય લીધી, મહારાજના ધામને પામી ગયા. કેમ? તો કે એની ઓળખાણ થઈ ગઈ હતી, ને તો બધાય સંન્યાસીને મહારાજ મળ્યા હતા, પણ ન ઓળખાણા માટે મુક્તિ ન થઈ. યાદ રાખજો, આ મહારાજને સર્વોપરી ઓળખ્યા સિવાય, સર્વ અવતારના અવતારી સમજ્યા સિવાય, સર્વ કારણના કારણ સમજ્યા સિવાય, આના જેવા એક જ મૂર્તિ છે, આના જેવું બીજું કશું છે જ નહીં, એવી પહેચાન થયા સિવાય અક્ષરધામના દરવાજા નહીં ખુલે. જગત તો નથી ઓળખતો, આપણે તો ઓળખીએ. જે વડે આ જગત છે ને કોઈ ન જાણે રે. તમે કલ્પના કરો, વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય તો જેના ભૂખા બોલી જાય, એના અબજો મંદિરો દેશ વિદેશમાં જોવા મળે, કાળનો કોળિયો એક દાડો થઈ જનારા છે, એની પાછળ દુનિયા ગાંડી થઈ છે. પણ આપણે બળભાગી જે વડે આ જગત છે એને આપણે ઓળખી ગયા છીએ, એનું ભજન કરીએ છીએ. મુક્તાનંદ કહે, ગુરુમુખી તે સુખડા માણે રે. અને ઓળખાણ કરનારો કોઈક મળે તો સુખની અનુભૂતિ થાય, એ વિના ક્યારેય પણ સુખની અનુભૂતિ થઈ ન શકે. અરે અનુભૂતિ જેને કરી છે, મહાપુરુષનો જોગ જ્યારે થાય ત્યારે જ અનુભૂતિ કરી શકાય. અને અનુભૂતિ જીવાત્માને જગતના વિષયમાંથી બારી કાઢી નાખે, એના સિવાય બીજો વિકલ્પ નથી. મુક્તાનંદ કહે, ગુરુમુખી તે સુખડા માણે રે. અદભુત સ્વામીએ પ્રથમ પદને અહીંયા પૂર્ણ કર્યું છે. દ્વિતીય પદ, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, એ પદને પૂર્ણ કરતા અનુભવીને આપદા અંતરથી ભાંગી રે, એ પદને આપણે આવતીકાલે અંતરથી આપદાને ટાળવા માટે સમજશું. આજે ઘડિયાળનો કાંટો નિસ્થાને માટે પરમાત્માના જય જયકારની સાથે પ્રથમ પદને અહીંયા પૂર્ણ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ દેવની જય. બોલા ભક્તો, સત્સંગમાં સાધુતાનું સાક્ષાત સ્વરૂપ જેમણે અનુભવ સિદ્ધ અદ્ભુત કીર્તનોની રચના કરી છે, જેમાંથી આપણે પેલું પદ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે, એ કીર્તન સાંભળ્યું હતું. આજે બીજું પદ અનુભવીને આપદા અંતરથી ભાગી રે, અંતર જામીને ઓળખા તહા લગ્ની લાગી રે, એ બીજું પદ સાંભળવાનું છે. તો પ્રેમથી સાંભળીએ દ્વિતીય પદ.
એ અનુભવી ને આપદા એ અંતર થી ભાગી રે, હે અનુભવી ને આપદા અંતર થી ભાગી રે.
ભલે
અંતર થી ભાગી રે, હે અનુભવી ને આપદા અંતરથી ભાગી રે,
અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
અંતર જામીને ઓળખ્યા ત્યાં તો લગ્ની લાગી રે, અંતર
જામીને ઓળખ્યા ત્યાં લગ્ની લાગી રે,
એવા અંતર જામીને ઓળખ્યા ત્યાં લગ્ની લાગી રે, અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
અનુભવીને આપદા અંતરથી ભાગી રે.
જોઈ ત્યાં તો ગોતી ગોતી જાગી રે, તો વૈકુંઠ લગી માયાની પાકી
હે ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાકી
હે વા ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાકી હે
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાકી હે
આને તેથી અનુભવી અડકા રહે See you.